તારીખ 20/12/1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 117.
સાધારણ ગુણો તો ભલે ના આત્મા હોય, અસાધારણ ગુણો પણ બીજા છે. એટલે બીજા ગુણો નું પ્રતિપાદન જો કરવામાં આવ્યું છે તો આત્મા જ્ઞાન થી જ ઓળખાય છે, બીજા ગુણો થી નથી ઓળખાતો, એવું વાત કેમ માનવી? આવો પ્રશ્ન સંભવિત છે. અથવા બીજા ગુણોનું પ્રતિપાદન છે એ નિષ્પ્રયોજન છે, એનું કઈ પ્રયોજન છે? એટલો પ્રશ્ન છે. સમાધાનમાં એમ કે આત્મા એક જ્ઞાનનું સ્વરૂપ નથી, પરંતુ આત્મામાં જ્ઞાન સિવાય પણ અનન્ય છે. એટલે આગળની અંદર આત્માના અનંત ગુણોનું પ્રતિપાદન છે, એમાં ઓળખાણ કરવા સિવાય પણ બીજો હેતુ એ પણ છે કે વસ્તુનું જે બંધારણ છે એમાં કેટલા ગુણો છે અને કેવા કેવા ગુણો છે. એટલે વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદન કરવા જતા બીજા ગુણોનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે કે એ જ્ઞાન ગુણ સ્વરૂપ આત્મા નથી, પરંતુ આત્મામાં જ્ઞાન સિવાયના અનંત ગુણો છે. તેમાંથી જે ગુણો વચન ગોચર છે તે ગુણોનું આગળની અંદર પ્રતિપાદન કરેલું છે. જે ગુણો વચન ગોચર ન હોય એનું તો પ્રતિપાદન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કેમ કે જે વચન ગોચર જ નથી એનું કેમ પ્રતિપાદન થાય? એ રીતે વસ્તુના યથાર્થ સ્વરૂપનું વ્યવસ્થિત સ્થાપન અનંત ગુણો છે માટે અનંત ગુણોથી સ્થાપન કરવા યોગ્ય છે. એ રીતે ઓળખવાના હેતુથી નહીં પણ વસ્તુના સ્વરૂપને દર્શાવવા માટે પણ એની અંદર જે કાંઈ છે તે કહેવું જોઈએ માટે બીજા ગુણો વિશે નિરૂપિત થયેલો છે. બીજા ગુણોનો વિષય નિરૂપિત થયો છે માટે બીજા ગુણો પણ ઓળખવાના સાધન છે એમ નથી, એટલું સ્પષ્ટતા છે. હવે ત્રીજા પેરેગ્રાફ છે સમાધાનનો, બીજો પેરેગ્રાફ અહીં સુધી ચાલ્યો. સાધક જીવને જ્ઞાન માત્ર ભાવરૂપ પરિણમનમાં એક સાથે અનંત શક્તિ ઉછળે છે. આ સમય સાધના પરિશિષ્ટની અંદર અમરચંદ્ર આચાર્યનું પ્રતિપાદન છે કે સાધક જીવને કેવું પરિણમન છે કે જ્ઞાન માત્ર ભાવરૂપ પરિણમન છે. હું જ્ઞાન માત્ર છું એવા ભાવરૂપ સાધક જીવનું પરિણામ છે, એવો વિકલ્પ નથી. એવું નિર્વિકલ્પ પરિણમન છે કે હું જ્ઞાન માત્ર ભાવરૂપ છું, એવું જે પરિણમન છે એમાં અનુગુણો પરિણમન પણ છે, અનુગુણ અનુભવન પણ છે, અને એ જ્ઞાનીને જ્ઞાનમાં પણ છે કે આમાં અનુગુણો સાથે જ છે. અનંત શક્તિ એવું છે તે સ્વપર પ્રકાશન જ્ઞાનમાં જણાય છે, અને જ્ઞાન સિવાયના બીજા ગુણો પણ જ્ઞાનની અંદર જણાય છે. અને ત્યારે જ એમ ખબર પડે છે કે મને આનંદ આવ્યો, આનંદ બીજો ગુણ છે. પણ જો જ્ઞાનમાં આનંદ ન જણાતો હોય તો મને આનંદ આવ્યો એમ કોઈને ખબર ન પડે. એવી રીતે જ્ઞાન સિવાયના બીજા પણ ગુણો છે, અસ્તિત્વ, અસ્તિત્વ, સાધારણ, સાધારણ, એ બધાનો નિર્દેશ ક્યાંથી છે? એ જ્ઞાનમાં જણાયા ત્યારે, નહીં તો એનો ઉલ્લેખ ન થઈ શકે. એટલે તે બધા સ્વપર પ્રકાશ જ્ઞાનમાં જણાય છે. તેમાંથી જે વચન ગોચર છે તેને શાસ્ત્રમાં સ્થાપેલ છે અથવા પ્રતિપાદિત કરેલ છે, એનું પ્રતિપાદન છે. તો પણ
ગુણો તો બધા ગણાય છે,
પરિપૂર્ણ આત્મ સ્વરૂપ જણાય છે પણ અભેદ ભાવે જણાય છે. કેટલાક ભેદો ગુણ ભેદો જણાય છે પણ સર્વગુણ ભેદો નથી જણાતા. કેમ કે જ્ઞાન કેટલું જાણે એટલા એટલી મર્યાદાથી ઉઘાડવાળું છે. બધો બધા ભેદોને જાણે એટલું કેવળ જ્ઞાન જેટલું જ્ઞાનની ભાગ નથી. એટલે જણાય છે બધો, છતાં ભેદ અને અભેદ છે જણાય. એટલે શાસ્ત્રમાં જે સ્થાપ્યું છે તો સદનસ્થિતિનું સ્થાપ્યું છે. કેવળ જ્ઞાનમાં આવે બધા, પણ વચન ગોચર બધા નથી, માટે દિવ્ય ધ્વનિમાં પણ બધા ન આવે. દિવ્ય ધ્વનિમાં બધા ના આવે તો છદ્મસ્થની વાણીમાં તો બધા આવવાનો પ્રશ્ન નથી, ઓછા આવે અનંતમાં ભાગે આવે. એટલે જે આચાર્યની વાણી મારે એ બહુ મર્યાદિત થઈ ગયા. એનું કારણ એ છે પણ તે શાસ્ત્રમાં વચન ગોચર છે તેને શાસ્ત્રમાં નિરૂપણ કરેલ છે. તો પણ તે ગુણ ભેદો જાણવાનો વિષય છે માત્ર, પ્રયોજનનો વિષય નથી અથવા અવલંબનનો વિષય નથી. ગુણ ભેદો જણાય ભલે, તો મને આનંદ આવ્યો, મારી હૈયાતી પણ મને જણાય છે, મારું ઐશ્વર્ય પણ મને જણાય છે, સામર્થ્ય જણાય, તો પણ અવલંબનનો વિષય નથી. એ ગુણ ભેદોને અવલંબન કરવાનો વિષય નથી. અવલંબનનો વિષય તો અનંત શક્તિઓમાં વ્યાપક એવું એક દ્રવ્ય છે, એક દ્રવ્ય તે અભેદ દ્રવ્ય છે, અખંડ દ્રવ્ય છે, પણ અનેકપણું નથી. અવલંબનનો વિષય અનેક ગુણો નથી, અનેકપણું પણ નથી, દ્રવ્યનું કે પર્યાયનું કે ગુણનું કાંઈ અનેકપણું નથી. અવલંબનનો વિષય એક છે.
ગુણો જાણવાથી મહિમા તો
મહિમા આવે. મહિમાનો વિષય ભેદ છે કે અભેદ છે આત્મ વિચારવાનો છે. ગુણ ભેદ પૂર્વક મહિમા આવતો હોય તો પણ, મારામાં અનંત આનંદ છે, મારામાં અનંત સુખ છે, મારા સુખ માટે મારે કોઈની અપેક્ષા નથી, એક સુખ ગુણથી મહિમા આવ્યો કે અનંત સુખ મારામાં છે, અનંત શાંતિ મારા, પણ એ ભેદ છે, એનો મહિમા છે. મહિમાનો એ ભેદને અવલંબીને છે કે મહિમા આખા પદાર્થને અવલંબીને છે, આટલું વિચારવાનું છે. કે અનંત સુખ વાળું મારું આખું પરમ તત્વ છે, આખો પદાર્થ, આખું દ્રવ્ય એ અનંત સુખ વાળું છે એમ લેવાનું છે આખા પદાર્થ. બારમાં પણ આપણે સોનું કિંમતી ચીજ છે, તો કોઈ સોનું ચળકતું હોય સારું, મુખ્યપણે ચળકાટથી સોનાની પ્રશંસા કરવામાં આવે છે. હું તો સોનામાંય ઘણા છે પણ ચળકાટ એનો મુખ્ય ગુણ છે ને એને લઈને એની પ્રશંસા કરવામાં આવે છે. તો પણ આખું સોનું લક્ષમાં રાખીને ચળકાટને મુખ્ય પ્રશંસા થાય છે. એકલા ચળકાટને જુદું પડે એની પ્રશંસા નથી કરાતો, પણ આખા સોના સાથે ચળકાટને ભેગો સાથે સાથે લક્ષમાં લેવામાં આવે. એમ જ્ઞાન લ્યો, આનંદ લ્યો, શાંતિ લ્યો, પુરુષાર્થ લ્યો, ગમે તે ગુણ લ્યો, એક ગુણનું આનંદ સામર્થ્ય છે. એવા આનંદ ગુણ હોવા છતાં કહેવામાં તો કોઈ એક ગુણથી વાત થશે અથવા બીજા ગુણથી વાત થશે, તો પણ ક્રમથી થશે એક એક ગુણ. વસ્તુ આખી લક્ષમાં રહેવી જોઈએ, જ્ઞાનમાં રહેવી જોઈએ. પોતે જ્ઞાન યથાર્થ છે, નહીતર એ જ્ઞાનની અંદર સર્વથા ભેદ ઉત્પન્ન થઈ જાય છે. કથંચિત ભેદ નથી રહેતો, પણ સર્વથા ભેદ ઉત્પન્ન થઈ જાય છે. જ્ઞાન મિથ્યા થઈ જાય છે, જ્ઞાન સાચું નથી રહેતું. એટલે એ રીતે લેવાનું છે. બોલી જ્ઞાતા જ્ઞેયના સંબંધને લીધે જ્ઞાન તત્વને પરરૂપ માનીને જીવ અજ્ઞાનીથી અનાદિથી અજ્ઞાની થઈ રહ્યો છે. આને કારણે પરિશિષ્ટમાં વિષય ચાલ્યો છે કે સપર પ્રકાશકપણામાં પર પદાર્થો સાથે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર સંબંધ છે. નિશ્ચય સંબંધ કાંઈ નથી, પણ એ વ્યવહાર સંબંધને લઈને પોતાના જ્ઞાન તત્વને, જ્ઞાન તત્વને કહો કે પોતાના આત્મતત્વને કહો, પરરૂપે માનીને, જેમ કે શરીરને પોતા રૂપે માનીને, આ શરીર મારું, શરીરનું વજન વધ્યું તો મારું વજન વધ્યું, શરીરનું વજન ઘટી ગયું તો મારું શરીર વજન ઘટી ગયું, શરીરમાં અશાતાને પર્યાય થયું તો મને અશાતા થઈ, શરીરમાં તંદુરસ્તી વધી તો મને સુખ ચેન થઈ ગયું. ખરેખર તો જ્ઞાન તત્વને ત્યાં પર રૂપે માની લીધું છે, અથવા પરને પોતા રૂપે માની લીધું છે, બંને એક જ વાત છે. એવું અનાદિથી થઈ રહ્યું છે ત્યાં આત્માને જ્ઞાન માત્ર કહીને સ્વરૂપનું તત્પણું અને પરરૂપથી અતત્પણું પ્રગટ કરવું છે. આત્માને જ્ઞાન માત્ર કહેવા પાછળ પ્રયોજન શું છે? એ જ્ઞાન ગુણને જુદા પાડવાનું પ્રયોજન નથી, પણ જ્ઞાન માત્ર કહીને આખા આત્માને પરથી અતત્પણું છે અને સ્વરૂપથી એનું તત્પણું છે, એટલે સ્વરૂપ રૂપે છે, તત્પણું કહો કે તે રૂપે કહો, તે રૂપે છે એટલે સ્વરૂપ રૂપે છે, અને પરથી અતત્પણું એટલે ભિન્ન છે એવું પ્રગટ કરવું છે. એમ જ્ઞાન માત્ર કહેવામાં ભેદ જ્ઞાન કરાવવાનું છે. આ પરિશિષ્ટ આચાર્યના કે જ્ઞાન માત્ર કહેતા આત્મા પરથી ભિન્ન છે એવું ભેદ જ્ઞાન કરાવવું છે, અને જ્ઞાનથી જુદો પાડવો છે. આ રીતે જ્ઞાન માત્ર ભાવનું સ્વયં અનેકાંતપણું પ્રસિદ્ધ થતા, સ્વયં અનેકાંતપણું એટલે તત્પરરૂપથી નથી અને સ્વરૂપથી છે એવું અનેકાંતપણું પ્રસિદ્ધ થતા પ્રયોજનની પણ સિદ્ધિ થાય છે. એટલે કે પોતાના સ્વરૂપમાં આશ્રય મળે છે, પોતાના સ્વરૂપનો લાભ મળે છે, પોતાની વિદ્યમાનતાનો અનુભવ થાય છે. એવી રીતે પ્રયોજનની સિદ્ધિ થાય છે, અર્થાત અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય છે. નાસ્તિથી કહીએ તો અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય છે, અસ્થિથી કહીએ તો સ્વરૂપનો આનંદનો લાભ થાય છે. તેથી અનેકાંતનો ઉપદેશ છે, અને એ માટે અનેકાંતનો ઉપદેશ છે તે યોગ્ય છે, અર્થાત ન્યાયસંગત છે, યોગ્ય છે અથવા ન્યાયસંગત છે, આત્માને ન્યાયનું કારણ છે. પરંતુ આત્માની ઓળખાણની પ્રક્રિયામાં ખાસ પ્રકાર છે. આ બધી વાતો અનેકાંતની રહી અથવા વસ્તુના સ્વરૂપના પ્રતિપાદનની રહી, પણ ઓળખાણનું પ્રકરણ છે એ એક મહત્વનો વિષય છે. શ્રીમદજીએ જેને સુધારસનું કહ્યું, બીજ જ્ઞાન કહ્યું, એ આત્માની ઓળખાણનો વિષય છે, અને એની અંદર એ ઓળખાણ કરવા માટેનો ખાસ વિષય છે, અને તેમાં માત્ર જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે, પરંતુ બીજા ગુણોથી ઓળખાણ થઈ શકતી નથી. કારણ કે મિથ્યાત્વના સ્વભાવમાં બીજા ગુણોના વિપરીત પરિણમન હોવાથી તે વિપરીતતા દ્વારા અવિપરીત સ્વભાવનું ગ્રહણ થઈ શકતો નથી. જ્ઞાનમાં અવિપરીત સ્વભાવ ખુલ્લો છે અને અનાદી સંસાર અવસ્થામાં મિથ્યાત્વ અવસ્થામાં બીજા બધા ગુણો વિપરીત પરિણમેલા છે. તો અવિપરીત સ્વભાવનું ગ્રહણ વિપરીત પર્યાય થતું નથી. એ જ્ઞાનની પર્યાય જેવી છે કે જેમાં સ્વભાવ ખુલ્લો છે, એટલે એ કારણે પણ બીજા ગુણોથી આત્માની ઓળખાણ થઈ શકતી નથી. ગુણો છે પણ ગુણો તો અવ્યક્ત છે, ગુણ પર્યાયમાં વ્યક્ત થાય છે. તો પર્યાયમાં વ્યક્ત થાય છે તો જો વિપરીતમાં અવસ્થા હોય ત્યારે તો તે ગુણને ઓળખી શકાતા નથી, કેમ કે ગુણ વિપરીત રૂપ ત્યાં પ્રકાશક પ્રગટ થાય છે. એટલા માટે બીજા ગુણોથી ઓળખાણ નથી થતી. જેમ કે સુખ ગુણનું પરિણમન દુઃખ રૂપ છે તેમાં સુખ નો અંશ નથી, સમ્યક ગુણનું પરિણમન મિથ્યાત્વ રૂપ છે શ્રદ્ધાનું પરિણમન તો એમાં સમ્યક શ્રદ્ધાનો અંશ નથી, ચારિત્ર નું પરિણમન રાગરૂપ છે તો એમાં સ્વરૂપ સ્થિરતાનો અંશ નથી, સર્વથા છૂટી છે સ્વરૂપ, જ્ઞાનમાં એવું નથી. જ્ઞાન મિથ્યા છે, જ્ઞાન પરને સ્વપણે જાણે છે એવો વિપર્યાસ છે, અરે દુઃખને સુખરૂપે જાણે એવો પણ વિપર્યાસ છે, જેમાં સુખ નથી એવી પૂગળ પર્યાયમાં સુખ જાણે છે એવો વિપર્યાસ છે, તો પણ જ્ઞાન વિવેક શું કરે છે? હું અજ્ઞાની છું એવું કોણ કહે છે? અજ્ઞાન અવસ્થામાં પણ હું અજ્ઞાની છું એવું કોણ કહે છે? એવું કોણ જાણે છે? અથવા મારે મારા આત્મકલ્યાણનો કંઈક ઉપાય શોધવો બાકી છે અને મારે મારા આત્મકલ્યાણનો સાચો ઉપાય શોધવો જોઈએ, અંગીકાર કરવો જોઈએ એવો વિવેક કોણ કરે છે? અજ્ઞાન દશામાં રહેલું જ્ઞાન કરે છે. જો એમાં બિલકુલ પૂરેપૂરો 100% વિપર્યાસ હોત તો વિવેક નો ઉત્પન્ન થાત, સત્સંગનો વિવેક ન આવત. જો ને પહેલો વિવેક તો સત્સંગનો આવે છે સૌથી પહેલા, કે કોઈ સન્માર્ગના જાણકાર હોય એવા, સત્પ્રગટ થયું હોય એવા કોઈ સત્પુરુષ પાસે માર્ગ પ્રાપ્ત કરવો જોઈએ, કેમ કે માર્ગના એ જાણકાર છે. એ અજ્ઞાન અવસ્થામાં ખબર પડી કે જ્ઞાની છીએ ત્યારે ખબર પડી? અજ્ઞાન અવસ્થામાં ખબર પડે. પોતાના કલ્યાણ કરવાનો વિવેક પણ અજ્ઞાન અવસ્થામાં આવે છે. એટલે જ્ઞાન સર્વથા વિપરીત નથી. જ્ઞાનમાં વિપર્યાસ હોવા છતાં હા એટલું જરૂર છે કે એક પણ વિપર્યાસ રહે તો જ્ઞાન સમ્યક ન થાય અથવા સ્વાનુભવ ન થાય, સ્વસંવેદન ન આવે. પણ કોઈ પણ અજ્ઞાનીનું જ્ઞાન સર્વથા વિપરીતતા વાળું છે એવું નથી. એમાં અવિપરીતતા પણ છે. બીજી તાત્વિક રીતે જોઈએ તો એમાં સ્વભાવ અંશ ખુલ્લો છે. જે જ્ઞાનમાં જ્ઞ પણ એ જ્ઞાન સામાન્ય છે એ સ્વભાવ સુદ્રશ છે, અને એમાં જેવો સ્વભાવ પ્રગટપણે છે એવો જ અપ્રગટપણે દ્રવ્યગુણમાં છે. ન પણ જે સ્વભાવ છે એ તો અવ્યક્ત અને વ્યક્તમાં સરખો જ છે. મારે મારું આત્મકલ્યાણ કરવું છે, હું સંસારમાં અનાદિથી જન્મ મરણ થી દુખી થઈ રહ્યો છું, હવે મારે મામાથી છૂટવું છે, ગમે તેમ કરીને પણ મારે છૂટવું છે, આ બધું જ્ઞાનમાં જ વિવેક થાય છે. કેશમાં આવે છે? અજ્ઞાન દશામાં રહેલા જ્ઞાનમાં એ બધી વાત આવે છે. પછી જેમ જેમ એ દિશામાં જ્ઞાન વધારે વિકસિત થાય છે, એટલું નિર્મળ થતું જાય છે. એ જ નિર્મળતામાં પોતાનું જ્ઞાન પૂર્ણ પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે, જેને આપણે સ્વરૂપ નિશ્ચય કહીએ છીએ. એ જ્ઞાનની નિર્મળતાનો વિષય છે કે નહીં? જ્ઞાનની મુમુક્ષુની ભૂમિકાની જે નિર્મળતા છે એમાં પ્રથમ સ્વભાવ અવભાસે છે, પ્રતિભાસે છે. એટલી જે જ્ઞાનની નિર્મળતા છે એ નિર્મળતા હજી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નથી થયું ત્યારે થયેલી છે. અને જ્ઞાન સ્વભાવ સંપૂર્ણ થાય છે નિર્ણય કરતી વખતે. શ્રદ્ધા મિથ્યા છે, સ્વાનુભવ થાય ત્યાં સુધી સ્વભાવ શ્રોતા મિથ્યા રહેવાની છે. ચારિત્ર મહારાજ સ્વભાવ સ્વરૂપ સ્થિરતા નથી. સુખમાં દુઃખ છે, સુખ મૂળ દુઃખ રૂપે છે. જેવું જ્ઞાન સન્મુખ થયું, પોતાને સન્મુખ થયું એ વખતે પુરુષાર્થ એના નિમિત્તે ઉત્પન્ન થયો, એના કારણે ઉત્પન્ન થયો પુરુષાર્થ. કેમ કે જેવું સ્વભાવ સન્મુખ થઈને સ્વરૂપને જાણ્યું ત્યારે પોતાનું અનંત સામર્થ્ય જાણ્યું, પોતાનું શાશ્વતપણું જાણ્યું, અવ્યાબાધત્વ જાણ્યું અને અનંત ગુણનો ખજાનો પણ જાણ્યો. એ વખતે પુરુષાર્થની મહિમાની સાથે પુરુષાર્થની ઉત્પત્તિ થઈ, દિશા ફેરવી, ત્યારે દિશા બદલાવી. એટલે તો જ્ઞાન સાધન કહ્યું કે જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી.
જ્ઞાન
જ્યાં જે વિદ્યમાન નો હોય ત્યાંથી ક્યાંથી જણાય? તો વિદ્યમાન જણાય છે. એટલે તો એમાં બહુ સરસ શબ્દ વાપરો છે 751, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. અનુભવ કરવો એ તો જ્ઞાનનું કાર્ય છે. સ્પષ્ટ સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તેને સ્વરૂપ નિશ્ચય કહીએ, તેને સમ્યક્ત્વનું કારણ કહીએ. સમ્યક દર્શનનું એ કારણ છે. તો બરાબર પોતાની ચાલતી જ્ઞાનની પર્યાયને પકડીને મંથન કરવા જેવું છે. શું કહેવા માંગે છે? આમાં વિપરીતતા શું, વિપરીતતા શું, ભાવ શું, વિભાવ શું, જ્ઞાનનો વિભાવ એટલે શું, જ્ઞાનમાં સ્વભાવ એટલે શું, બંનેની મર્યાદા શું? એટલા માટે છેલ્લું જ્ઞાનનો પ્રકરણ જેવું છે. ઘણી ઘણી વાતો છે. જ્ઞાન શબ્દ તો ખાલી 1.5 અક્ષર છે. જ્ઞાન શબ્દ તો ફક્ત અધ્યક્ષ છે. આમ 2 અક્ષર દેખાય છે પણ 2 જોડિયા છે. હિન્દીમાં સ્પષ્ટ ઉચ્ચાર છે, જ્ઞાન બોલાય છે. દો અડધો યો આખો અને પછી જ્ઞાન બોલાય, 2 અક્ષર છે. આમ અજ્ઞ છે એ ગુજરાતીમાં ઘણો બોલાય છે પણ તમારે ગયો બોલાય છે કે એમાં 1.5 અક્ષર છે. 1.5 અક્ષરમાં પણ ઘણી વાતો છે. તો સંક્ષેપમાં એકનું પ્રકરણ છે, વિસ્તાર કરો તો ઘણો નહીં. જ્ઞાનમાં 1.5 અક્ષર છે અને માર્ગમાં પણ 1.5 અક્ષર છે. આપણે તો અહીંયા સ્વરૂપ નિશ્ચય અથવા આત્માના ઓળખાણનું પ્રકરણ ચાલે છે.
જ્ઞાનને એક સમયનું કહ્યું, એક સમયની વ્યવસ્થા અને 2 વિભાગ થઈ ગયા. એકમાં વિપરીતપણું અને એકમાં અવિપરીતપણું, એમ છે.
બે વિભાગને એનું એનું રૂપ જોવાનું છે. જ્ઞાનની એક પર્યાયને રૂપ બે છે, સ્વભાવનું પણ રૂપ છે અને વિભાવનું પણ એને રૂપ છે. સંસાર અવસ્થા, સંસાર અવસ્થા જો કે સમ્ય જ્ઞાન થયા પછી એનો જે વિભાવ છે એ અલ્પ જ્ઞાન પૂરતો છે, અલ્પત્વ એનો વિભાવ છે, અલ્પત્વ એનો સ્વભાવ નથી, અલ્પત્વ એનો વિભાવ છે. પછી ઉપયોગ પર સન્મુખ થાય છે એ પણ ત્યાં એટલો વિભાવ છે. પણ જેમ ચારિત્ર ગુણમાં કષાય થાય એમ જ્ઞાનમાં વિભાવથી કષાય નથી થતો. ચારિત્ર ગુણમાં વિભાવ થાય એટલે કષાય ઉદે, જ્યારે જ્ઞાનમાં વિભાવ થાય ત્યારે જ્ઞાનમાં કષાય નથી ઉતરતો, એટલો વિપરીત ગુણ થાય છે. જે તે પ્રકારનું એમાં પણ પ્રકારાંતરો છે, જુદા જુદા પ્રકારો છે, એટલું વિપરીત ગુણ જે તે પ્રકારનું થાય એમ કહેવાય.
એક મનુષ્ય ને અનેક રૂપ હોય, બાપ હોય, દીકરો હોય, એ રીતે જ્ઞાન નું આ રૂપ
છે. અનેક રૂપ છે, એક માણસ ના અનેક રૂપ છે. તેનો તે માણસ એક જ વખતે કોઈનો પિતા છે અને તે જ વખતે કોઈનો પુત્ર છે, તે જ વખતે કોઈનો ભાણેજ છે, તે જ વખતે કોઈનો માણસ, એક જ માણસ છે. માધુરો નથી, જેના પિતાનો પુત્ર છે એમાં અધૂરો નથી, 100% એનો પુત્ર છે. જેનો બાપ છે એમાં 100% છે. 100% કીધા પછી મેં કઈ બચે જ નહીં, તો કે નહીં એમ નથી, આ બીજી વાત છે. હું તો 100% આપ્યો એટલે બીજી વાત ક્યાંય બચે નહીં. આ 100%, ઓલું 100%, ઓલું 100%, એમ કહ્યું જેટલા સમયની બીતા હોય 100%, એવી વાત છે. વિપરીત છે, જ્યારે આમાં પૂરેપૂરી વિપરીતતા નથી. એનું સ્વભાવનું રૂપ પણ ખુલ્લું છે અને વિભાવનું રૂપ પણ ખુલ્લું છે. માટે જ્ઞાન સાધન થાય છે. જ્ઞાન સાધન થવાનું એ કારણ છે, ઓળખાણમાં પણ એ કારણ છે અને અનુભવમાં પણ એ જ કારણ છે, બે જ્ઞાનમાં પણ એ જ સાધન થાય છે.
સ્વભાવમાં તો એક અંશ ખુલ્લો છે, વિભાવમાં તો પૂરેપૂરો વિભાવ થાય છે.
ભલે કઈ વાંધો, એક અંશ ઉપરથી આંખો પકડી લેવાની શક્તિ છે એ જ જ્ઞાનમાં. પાછી ચોરનો એક અંગૂઠો જોઈ લીધો, આખો ચોર જોયો કે અંગૂઠો જોયો? દાંતેલા ચોરનો કાંઠો જોયો એમાં આખો ચોર જોયો કે કાંઠો જ જોયો? વિશ્વાસ શું આવે છે? કોને ખબર ચરું છરું અડધું ચરું હશે, અડધો હશે, કાંઠો હશે, એમ ત્યાં વિચાર કરે છે. બીજી વાત જવા દઈએ, સર્પની પૂંછડી જોવે છે ઘરમાં, શું ઘરના ખૂણામાં દરદર પાડી દીધું હોય, ખબર ન પડે ત્યાં કોઈ કબાટ કે કોઈ ચીજ એવી મોટી રહેતો હોય, કારણ સર ખસેડી પડ્યું, કબાટ ખસેડો, કઈ પાછળ કઈ અવાજ આવ્યા કરે છે, અવાજ ખસેડ્યું, ત્યાં પાડેલું દર ને પૂંછડી બહાર હતી. પછી તમે તર્ક કરો છો, અહીંયા જે તર્ક અહીંયા લડાવો છો એવો ત્યાં તમે તર્ક લડાવો છો? સ્વભાવ તો અંશ જ અમે જોયો, એમ અમે તો પૂંછડી જ જોઈ છે. જે આખો સર્પ ક્યાં જોયો છે? માટે અમને બીક નથી લાગતી, એમ થાય છે. ત્યાં તો આખો સર્પ જોયો હોય એવી રીતે દીયો છે. તમારું પ્રેક્ટિકલ જ્ઞાન શું છે? અનાદિ અભ્યાસ છે, પણ જ્ઞાનનું શું? જ્ઞાનનું શું? જ્ઞાન કઈ ત્યાં તર્ક કરે છે કે અધૂરો દેખાય છે માટે નાનું એમ તર્ક કરે છે? મારો તો એટલો જ મર્યાદિત પ્રશ્ન છે. આખો સબ જોયો હોય એવી રીતે ભય થાય છે એક પૂછડી, કેમ કે જ્ઞાનમાં આખો આખો સર્પ આવે છે એમ. સ્વભાવ તો ખંડિત નથી, જે વ્યક્ત સ્વભાવ છે એ કોઈ ખંડિત નથી ચીજ, ભલે એ તો પર્યાયમાં છે એટલે એને અંશ કહીએ છીએ. પણ ખરેખર તો અખંડ વસ્તુ, સ્વભાવ તો અખંડ છે. દ્રવ્યમાં પર્યાયમાં 20 વારનો તાકો કહીએ એટલે 20 ટુકડા છે ને 20 આંધા છે અંદર. કાંઈ ન તો 20 ટુકડા છે તાકામાં મીટાળેલા, ન તો વારે વારે કોઈ 20 આંધા છે. તાકો વીરવાસ 20 વારનો કીધો કે આ તાકો 20 વારનો છે, 20 મીટરનો છે. અખંડ છે કે ખંડિત છે? એટલે એ તો ભેદથી કહેવાય છે. પર્યાયમાં સ્વભાવને અંશ નામ ભેદથી કહેવાય છે, પણ સ્વભાવમાં ભેદ નથી. સ્વભાવમાં ભેદ જ નથી મૂળતો. એટલે જેને સ્વભાવ દેખાય છે એને તો અખંડ સ્વભાવ દેખાય છે આખે આખો. એટલે તને મહિમા આવે છે, તો પર્યાય ઉપરથી મહિમા ક્યાંથી આવે? પણ એક સ્વતની પૂંછડીને જોતા ભય થાય, એવી રીતે સ્વભાવ અંશ જોવે ત્યાં એને મહિમા આવે, અને આખા સિદ્ધ બુદ્ધનો મહિમા આવે. હું તો લક્ષણમાં લીધું કે જેને સ્વભાવ ઓળખાય છે એને હું પ્રગટ સિદ્ધપદ રૂપે છું, એવો મહિમા આવે છે પોતાના સિદ્ધપદમાં, પ્રગટપણે મહિમા આવે છે. ન આવે ત્યારે નામ ઓળખાણ નથી, આવે ત્યારે એનું નામ ઓળખાણ છે. બસ સિદ્ધિ વાત આટલી છે. હવે વાત એટલી છે કે જો ક્યાંય બીજે લાભ છે એમ ખબર પડે તો એ વાંચનમાં મન ન રહે, બરાબર છે? કેમ કે લાભ છે ઘરે ફલાણા ભાઈ આવ્યા છે, ઠીક, ખબર પડી ગઈ, બહુ મોટી વાત છે. આપણે ત્યાં ફલાણા ભાઈ રાહ જોવે છે આપણી, નીકળી જાઓ અહીંથી, ચા પાછી જાઓ જલ્દી ઘરે. કેમ? બહુ મોટું ત્યાં કામ છે. જ્યાં પોતાના લાભનું કારણ દેખાય છે ત્યારે આખો જીવ ત્યાં ટીંગાઈ જાય. એ પરિસ્થિતિ તો અનુભવ જશે બધાને. હવે અહીંયા તો ક્યાંય જવાનું નથી, મંદિરથી ઘરે જાઓ, ઘરેથી મંદિર આવો, એટલું નથી. ચતુરામ બુલે ત્રગસેન્જી લે, પોતામાં ને પોતામાં જ્ઞાનને જોવાનું. મારો સ્વભાવ જ્ઞાનને સ્વભાવ દ્રષ્ટિએ જોતા એનું સ્વાભાવિક રૂપ જણાય, આટલું કામ પોતાને જ્ઞાનને પોતાને પોતામાં કરવાનું ઓળખાણ કરતો. ક્યાંય જવા આવવાનું નથી, ન તો પુસ્તકમાં જોવાની જરૂર છે. આ જ્ઞાનનો પર્યાય ચાલે છે, ચાલે છે એવો કે ચાલતો બંધ ન થાય એવો ચાલે છે, બંધ થાય એવું છે ચાલતો. જ્ઞાનનો પર્યાય છે, સતત આવ્યા જ કરે છે પ્રવાહ, એક પછી એક પર્યાય પછી આવ્યા જ કરે છે. એટલે એક સેકન્ડ માટે ક્યાંય રાહ જોવાની નથી, મારે સાધન છે કે નહીં. નિરંતર સાધન વિદ્યમાન, પોતે પોતામાં જોવે, જ્ઞાન પોતે પોતાનું અવલોકન કરીને પોતાના સ્વભાવ સ્વરૂપને જોવે, સ્વભાવને જોવાનો દ્રષ્ટિકોણ અપનાવીને. શરત આટલી છે. શું શરત છે? કે સ્વભાવને જોવાનો દ્રષ્ટિકોણ અથવા જેનો ઉદ્દેશ, જે જ્ઞાનનો ઉદ્દેશ પોતાના સ્વભાવને જોવાનો છે તે પોતાના સ્વભાવને જોવે છે. જે જ્ઞાનમાં પોતાના સ્વભાવને જોવાનો ઉદ્દેશ નથી એને જ્ઞાનમાં જોતા કંઈ દેખાતું નથી. જ્ઞાનમાં તો શું જાણવું છે, બાકી કાંઈ એમાં કાંઈ જ્ઞાન જાણ્યા કરે છે એને ક્યાં ના છે, બરાબર અનુભવમાં આવે છે જ્ઞાન જાણ્યા કરે છે. આ સિવાય એમને કાંઈ જ્ઞાનમાં બીજું દેખાતું નથી. અને જ્ઞેયોને જાણવું, આ જ્ઞાનનું તો પ્રવૃત્તિ ચાલુ જોઈએ છે. અને બધાને સર્વસાધારણ અનુભવ જોતો છે એમ. જ્ઞાનને જોવું છે અને જ્ઞાનનું સ્વાભાવિક સ્વરૂપ જોવું છે, જ્ઞાનનું મૂળ સ્વરૂપ જોવું છે, જ્ઞાનનું અવિકૃત સ્વરૂપ જોવું છે. વિભાવનું જોવું, અવિકૃત સ્વભાવ એ ઉદ્દેશથી જ્ઞાનને જોવે, જ્ઞાન પોતાનો આત્મ સ્વભાવ જણાય છે, જ્ઞાન સ્વભાવ કે આત્મ સ્વભાવ એ ઓળખાય છે. ઓળખવાની તીવ્રતા હોય તો ઓળખાય છે. આ બીજી શરત, સ્વભાવને જોવાનો ઉદ્દેશ અને દ્રષ્ટિકોણ હોય તો ઓળખાય, અને સ્વભાવને જોવાના ઉદ્દેશની તીવ્રતા હોય તો ઓળખાય, નહીતર ન ઓળખાય, અનંત કાળ જાય તો ન ઓળખાય. આ બીજી શરત છે. બસ આથી વધારે જાજે શરત લાદવાની પણ જરૂર નથી. આ બે વાત એવી અઘરી નથી, એવી કઠણ નથી, જીવ ન કરી શકે. અનંતાએ કરી છે, તું કરવા ધારે તો અત્યારે થાય, કોઈ વખત ગયો ગયો નથી, ગયો તો ભલે ગયો, આ બે શરતે કામ થાય. જ્ઞાન વિશેષ એમાં તો પડતો ખાય છે, એટલે વિકૃતિ એવા કરે છે, અનેક નિયાકારોની વિકૃતિ એવા કરે છે, એ નથી જોવું. પણ જ્યાં વિશેષ છે ત્યાં સામાન્ય છે, સામાન્ય છે ત્યાં વિશેષ છે. એટલે તારો અત્યાર સુધી તું વિશેષને જાણે છો, વિશેષથી પરિચિત છો, પણ સામાન્યનો પરિચય ત્યાં કર્યો નથી. પરિચય વગર ઓળખાણ નથી કોઈની, કોઈની ઓળખાણ પરિચય વગર થાય, કોઈની પરિચય વગર ઓળખાણ થાય. ગમે એ ચીજને ઓળખવી હોય તો પરિચયમાં જ ધરાવવું પડે. જાણવામાં તો શું જણાય છે એમાં બધી વિશેષતાઓ આવે છે, એટલે એ તો જરા અંદર જોવું પડે એવું છે. એ પુસ્તકમાંથી કે ભાષામાંથી નથી આવે એવું છે. એ તો એક ધારા છે. અરીસામાં એ કારે ઘણા ઘણી છે જો દેખાય છે, અને અરીસાને સામાન્ય પર્યાય પણ છે કે જેમાં બધું દેખાય છે. હવે એ સામાન્ય ને વિશેષ એવા એક સાથે એક જ જગ્યાએ છે કે સામાન્ય શું એ પ્રશ્ન થાય છે. કેમ કે વિશેષતા બધી દેખાય છે, એટલા બધા અંદર અરીસાની અંદર અનેક નિયોનું પ્રતિબિંબ છે કે આખો અરીસો જાણે નિયથી ભરેલો જ છે, આકૃતિઓથી જ ભરેલો છે. અમુક આકૃતિઓ દેખાય છે પણ અરીસાની દશા નથી દેખાતી, ન દેખાય એવી પરિસ્થિતિ એક ન્યાય છે, એક ન્યાય દેખાય એવી પરિસ્થિતિ છે. જે કાચને જોવે છે એ પ્રતિબિંબને જોતો નથી, પ્રતિબિંબને જોવે છે તે કાચને જોવાનું ભૂલી જાય છે. અરીસો ખરીદવા જાવ ત્યારે કેવી રીતે જોવો છો, એનું દળ જોવું પડે છે, મઢેલો અરીસો છે, પાછો બીજી ચીજ હોય, કપરું હોય, પૂઠું હોય, તો માટે દોડવાનું આગળની સ્થિતિમાં અવસ્થા એ અરીસો સારો કાચ છે મજાનો એને કેમ ખબર પડે. એનું દળ માપવામાં આવે તો દળ કેવી રીતે માપવું એ શીખડાવું ગયો છે. મારે દળ માપવું છે કેવી રીતે શીખડાવું, કેવી રીતે શીખડાવું એ કોઈ શીખવવાનું ચીજ નથી. એટલે તો મૂળ વસ્તુનું જે રહસ્ય છે એ ગુપ્ત રહ્યું છે, એનું કારણ છે. એને માટે તે પ્રકારનો થોડો પ્રયત્ન કરવો રહ્યો, બીજું કાંઈ એટલે પરિચય જ કરવો રહ્યો. સામાન્યને જોવાના દ્રષ્ટિકોણની તીવ્રતાપૂર્વક એ પ્રયત્ન ચાલુ રાખવો રહ્યો. એ પ્રયત્ન ચાલુ ન રાખો અને પ્રશ્નના ઉત્તરમાંથી એને ગોતવાનું રાખો તે રીતે મળે. તો છે ને, સાકર શબ્દ માં સાકર છે, સાકર માં શબ્દ નથી ને શબ્દ માં સાકર નથી, એવી ચીજ છે. જ્ઞાનની વાતો ગમે તેટલી કરીએ પણ એમાં જ્ઞાન નથી, એ વાતોમાં જ્ઞાનનું કોઈ કાંઈ છે જ નહીં, તદંતર જ્ઞાન નથી એમ, અને જ્ઞાનમાં એ વાતો એટલે વાત ઉપરથી જ્ઞાન ઉપર જતા આવડે તો જ પકડાય એવું છે. વાત ઉપર ટીંગાઈ ચોંટી જાવ તો જ્ઞાન જ્ઞાન પકડાય એવું નથી, ને જ્ઞાન પકડો તો પછી કાંઈ વાતની જરૂર નથી, કેમ કે પોતે જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે શું છે કે એના પ્રયત્નમાં આવો, પ્રયત્નમાં આવ્યા પછી જે કઈ સમસ્યા રહે તો એ સમસ્યાનું નિરાકરણ સારી રીતે થાય, પણ પ્રયત્નમાં આવ્યા વગર સમસ્યા છે એ સમસ્યાનું કોઈ બી નિરાકરણ સમાધાન નહીં આવે. આ એવું કાંઈ છે, ગોળ ગેળો લાગે છે. ગેળો એટલે કેવો આ તમારો પ્રશ્ન? ગોળ ગેળો છે, ગેળો એટલે કેવો? સ્વાદ નો વિષય છે, ગેળો એટલે ગેળો. મત તો ગેળો બરાબર સમજવું છે કે સ્વાદ લ્યો તો જ ખબર પડે પછી. જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે. જે અનુભૂતિનો વિષય છે અનુભૂતિથી જ ગમ્ય છે, સિવાય અનુભૂતિ ગમ્ય નથી. જેમ ગોળ સ્વાદ લીધા વગર ગળપણ સમજી શકાય એવું શક્યતા જ નથી. ગમે એટલો ગળપણનું વર્ણન કરે તો પણ એ ગોળનો સ્વાદ લીધા વિના એનું જ્ઞાન ન થાય. એમ આ અનુભૂતિ સ્વરૂપ છે તો એ અનુભવ અનુભૂતિથી જ ગમ્ય છે. કોઈકની ચીજ હોત તો પ્રેમ થાય કે ભાઈ ગોળ અમારી પાસે નથી, સ્વાદ લેવો ક્યાં છે? ગોળ હાથમાં આવે તો સ્વાદ લઈને જાણીએ ને એનું ગોળ, પણ આમાં તો એ ચીજ નથી. પછી અબાળ ગોપાલ ને સદાય અનુભવ ગોચર છે, અનુભવમાં આવી જ રહ્યો છે. અહીં સુધી તો આચાર્ય દેવ કહી ગયા 17-18 ગાથામાં સમયસર, અબાળ ગોપાલ સૌને અનુભવમાં તો આવી જ રહ્યો છે. અનુભવ અનુભવ ઉપર ઉપયોગને લઈ જાવ, જેમ આ વાત સાંભળવા ઉપર ઉપયોગને લઈ જવામાં આવે છે, શબ્દો ઉપર ઉપયોગને લઈ જવામાં આવે છે, એના બદલે જ્ઞાનમાં જે અનુભવ થઈ રહ્યો છે એના ઉપર ઉપયોગને લઈ જવાના છે. બસ એનું નામ અવલોકન છે અથવા નિજાવલોકન છે. જ્ઞાન પોતાનું અવલોકન કરે એને નિજ અવલોકન કહીએ. નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય આ સિદ્ધાંત છે. દીપચંદજી અનુભવ કરી છે કે નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય અને પરને સ્વપણે અવલોકતા ઉપયોગ અશુદ્ધ થાય. આ સામે સામે સિદ્ધાંત છે. ઉપયોગમાં અશુદ્ધિ ક્યાંથી આવી? તો પરને સ્વપણે અવલોકતા એ એટલું બધું દ્રઢ કરી નાખ્યું છે કે નિજ અવલોકન નો વિષય સમસ્યા થઈ પડી છે. પર સ્વપ્ન થયું નથી, થઈ શકે એમ પણ નથી, છતાં એ પદ્ધતિ એટલો બધો આગળ રસ્તે વધી ગયો છે રસ લઈને કે નિજ અવલોકન સમસ્યા થઈ ગઈ. આ તો હાવ ટૂંકા માટે કહ્યું આ છે કે નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય માટે નિજ ઉપયોગનો પ્રયત્ન કરો, ન થાય તો પ્રયત્ન ચાલુ રાખો. પ્રયત્ન સાધ્ય અવશ્ય છે. માત્ર જ્ઞાનના ઉપયોગ રૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે. પ્રકાશમાનના અહીંયા બે અર્થ છે. જ્ઞાનના ઉપયોગમાં સ્વભાવ વ્યક્ત પણ છે એમ પણ છે, અને સ્વભાવ વેદન ગોચર છે એમ પણ છે. પ્રકાશ શક્તિનું વર્ણન શું કર્યું છે? બારમી પ્રકાશ શક્તિ છે સમયસાર પરિશિષ્ટ, સ્વસંવેદ્યમાન પ્રકાશ શક્તિ આટલી વ્યાખ્યા છે. એટલે પ્રકાશ શક્તિ વ્યક્ત થાય તે પ્રકાશ શક્તિ એમ નથી લખ્યું, સ્વસંવેદ્યમાન પ્રકાશ શક્તિ. એટલે પ્રકાશનો અર્થ અધ્યાત્મની પરિભાષામાં વેદનું એવો થાય છે, સ્વસંવેદન એવો અર્થ થાય છે. તો જ્ઞાનના ઉપયોગ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે, સ્વભાવ વેદાય છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે. વ્યક્તપણે વ્યાપક છે, દ્રવ ગુણમાં તો અવ્યક્તપણે વ્યાપક છે, જ્યારે પર્યાયમાં તો વ્યક્તપણે વ્યાપક છે, તેમ અનુભવ ગોચર થાય છે. તે ઉપરથી દ્રવ્યમાં આવો સ્વભાવ વ્યાપક છે તેમ ઓળખાય છે, તેથી જ્ઞાન લક્ષણથી જ આત્મા ઓળખાય છે, તેથી જ્ઞાન લક્ષણથી જ આત્મા ઓળખાય છે. આ વિષય પૂજ્ય ગુરુદેવનું વચનામૃત 708 પરમાગમતામાં 708 નંબરનું જે આ વચનામૃત છે એ પણ પરિશિષ્ટ ઉપરના પ્રવચનોમાંથી પહોંચેલું વચનામૃત છે. આત્માનું વેદન કેમ થાય? પ્રકાશ કહો કે વેદન કહો, આત્માનું વેદન કેમ થાય? તો કહે છે કે તે પોતે કઈ નિમિત્ત અને રાગમાં પ્રેમ કરે થાય નહીં. એટલે શું કે અનાદિથી મારી રુચિ નિમિત્ત અને રાગ ઉપર છે. હવે પ્રશ્ન એ થાય છે કે આત્માનો અનુભવ કેમ થાય? વેદન કહો કે અનુભવ કેમ, આત્માનો અનુભવ કેમ થાય? વેદન પકડાતું નથી, વેદન કેમ પકડાય? રુચિ પ્રેમ એટલે રુચિ લેવાય, ગુરુદેવ પ્રેમ શબ્દ વાપરો. નિમિત્ત અને રાગમાં પ્રેમ કરે એ વેદન ના આવે. એટલે કે તને નથી આવતો એનું કારણ એ છે કે નિમિત્ત અને રાગમાં તને પ્રેમ છે. આ જે ઉદાસીનતાનો ક્રમ છે એમ જે શ્રીમતી કહે છે, ઉદાસીનતાનો નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે એનો અર્થ કે રાગ અને નિમિત્તની રુચિ છોડવી. આપણે અમુક શું સમાજમાં પદ્ધતિ શું છે કે શાસ્ત્ર વાંચીએ છીએ પણ રાગ અને નિમિત્ત એની રુચિનું શું એ બાણું બંધ કરી દઈએ, એ બધું જોતા જ નથી કે એનું શું થયું. પણ હવે આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા રાગ અને નિમિત્તની રુચિનું શું થયું એની ખબર નથી હોતી, કેમ કે એ બધું એ દિશા જ બંધ કરી દઈએ છીએ. જોવા ગુરુદેવ તો બધું કહે છે, આત્મા બતાવે છે હારો હાર એમ કે છે કે તું નિમિત્ત અને રાગ ની રુચિ બંધ કર, એ વાત સાંભળવી નથી. આત્મા જ્ઞાન સ્વરૂપે છે એ વાત અમને સાંભળવી ગમે છે, ગમે વાત હશે પણ ક્યાંથી પત્તો લાગશે? એનો પ્રતિબંધક ભાવ છે, એ ભાવ પકડી રાખ્યો છે. પ્રતિબંધક અવરોધ ઉભો છે, કાળો પાટો બાંધી દીધો, મને આંખ ખોલું છું પણ દેખાતું નથી, બધું કાળું કાળું દેખાય છે. આંખે કાળો પાટો બાંધી શું છે? આંખ તો મેં ઉગાડી રાખી છે પણ મને બધું કાળું કાળું જ દેખાય છે, કાંઈ દેખાતું નથી. પણ ક્યાંથી દેખાય? પાટો આગળ જાય ત્યારે એમ પ્રતિબંધક ભાવ ઉભો છે. જે નિમિત્ત અને રાગમાં પ્રેમ કરે કાંઈ થાય પણ ચેતનની ચેતના છે એ જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે. ચૈતન્યથી ચૈતન્ય લીધું છે, ચૈતન્ય શબ્દ લીધો છે ને, એટલે એમાં જ્ઞાન દર્શન બેય લઈ દીધા છે. પણ આ મંડળ દર્શનમાંથી નથી, ઓળખાણ તો જ્ઞાનથી જ થાય છે એ વાત 246 કળશના ભાવાર્થમાં સ્પષ્ટ કરે છે. પણ ચેતનની ચેતના છે તે જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે, તે પરથી તો નહીં પણ જ્ઞાન સિવાય બીજા ગુણથી પણ ખ્યાલમાં આવતી નથી. ચોખ્ખટ કરી છે, બીજા ગુણ અનંતતા છે, જ્ઞાન સિવાય બીજા ગુણથી ખ્યાલમાં નથી આવતી. એવા જ્ઞાન લક્ષણ વડે ચેતના ચેતના એટલે અહીંયા સ્વભાવ સ્વભાવ જાણવામાં આવે. ચેતના વડે ચેતન સત્તાનો નિર્ણય થયો. તો કોનાથી નિર્ણય થયો? રાગથી ન થયો, નિમિત્તથી ન થયો, પણ એના અંશથી જ અંશીનો નિર્ણય થઈ ગયો. એટલે ચેતના વડે ચેતન સત્તાનો નિર્ણય થયો. અને જ્યારે જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી એટલે કે સ્વભાવ ખ્યાલમાં આવ્યો ત્યારે ચેતન સત્તા છે એટલે પોતે ચેતન સ્વરૂપે છે, ચેતન સત્તા સ્વરૂપે પોતે છે એમ નિર્ણય થયો. એટલે વિદ્યમાનતા લઈ લીધી ત્યાં. સત્તા એટલે વિદ્યમાનતા, ચેતન સ્વરૂપે હું વિદ્યમાન છું એમ નિર્ણય થયો. જાણવા દેખવા વાળી વસ્તુ છે તે વડે સુખનો અંશ પ્રગટ થયો. પછી આગળ જતા નિર્ણય કરીને જાણવા દેખવા વાળી વસ્તુ પોતે છે તે વડે સુખનો અંશ જ્યારે પ્રગટ થયો ત્યારે ચેતન સત્તાનો અનુભવ પૂર્વકનો નિર્ણય થયો. આ નિર્ણયના વિષયમાં ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં બે પ્રકારની વાત આવતી હતી. એક અનુભવ વખતના નિર્ણયને પણ એ નિર્ણય કહેતા હતા, કેમ કે જેવો છે તેવો જ અનુભવમાં આવ્યો કે ત્યારે ખરેખરો નિશ્ચય થયો અનુભવ પૂર્વકનો એને પણ નિર્ણય કહેતા. અને એક જ્ઞાન લક્ષણથી ઓળખાય એને પણ નિર્ણય કહેતા. આમ તો જ્યારે લક્ષણથી ઓળખાય છે ત્યારે અનુભવ તરત આવે છે એટલે વાત બે ભેગી થઈ જાય છે કે નિર્ણય થઈ ગયો અને એમાં આનંદ પણ આવી ગયો. સુધારા શબ્દમાં એ વાત પડી છે, સ્વભાવના નિર્ણયને સુધારસ કયો છે સમજીએ. એ સુધારસમાં પણ એ જાણે આમ આ સુખનો અંશ પ્રત્યો સુખ સુખામૃત. એ નિર્ણયના કાળમાં એ બધા વિશેષણો લાગુ થાય છે. એમ કહીને એ બધા વિશેષણો અથવા વિશેષતા દર્શાવીને એનું મહત્વ દર્શાવે નિર્ણયનો મહત્વ કેટલું છે. જેના વિના સમ્યક દર્શન અને સ્વાનુભવ આવી શકે નહીં, ઉત્પન્ન થઈ શકે નહીં એટલું મહત્વ છે એ દર્શન છે. નિર્ણય કે સ્વરૂપ પણ ગુરુદેવ શ્રી ક્યારેક ક્યારેક પ્રવૃત્તિ અનુભવ થયો ત્યારે નિશ્ચય થયો એમ પણ કેમ કે પ્રત્યક્ષ થયો એવું બોલો પરોક્ષ નિર્ણય. 144માં વાત છે એમાં કારણની વાત છે નિર્ણય કરે અને અનુભવમાં જે અંશ પ્રગટ થયો સુખનો એમાં કારણ કાર્ય સાથે થઈ ગયા એમ કેમ. એટલું આવે છે માટે સુખ નો અંશ પ્રગટ્યા વિના ઘરમાં આ જન્મ દરિદ્રીને પોતાના ઘરના ફળિયામાં કે ઓરડામાં નિધાન નીકળે, સોના ને રત્નો ભરેલા જરૂર નીકળે, નિધાન નીકળી પડે ત્યારે એ જોવે ત્યારે એમ કે હજી હું ગરીબ છું, હજી ક્યાં મેં કપડાં સીવડાવ્યા છે, મારા કપડા તો ફાટલા છે, હજી મારા મકાન ઉપર નળિયા નથી, હજી બુટ ચંપલ પણ ઘણા પગે હાલવું પડે છે, ઠેકાણા અને કઈ સાધન સંપન્ન કઈ કોઈ સાધનો વસાવ્યા નથી, પણ એમ કે હું ગરીબ છું. જોતા મેં તો ગરીબી ગઈ બસ એટલે એને સુધારસ કીધું. જોતા વેદ ગરીબી ગઈ માટે સુધારસ કહી દીધું એમ કે એ પર્યાય છે. સમ્યક દર્શનનું કારણ કહેવા પાછળ એ પરિણામનો આત્મા ઉપર જબરદસ્ત મોટો પ્રભાવ છે. એ વખતે સંસ્કાર પડે છે, નિષ્ફળ ન જાય સંસ્કાર. શ્રીમદજીએ તો એનું બહુ બળ લીધું છે. એ વિષય ઉપર શ્રીમદજીનું બધું માનું છે. તો એમ કહી દીધું વ્યાખ્યાન સાથે 220 નંબર મંડળ આપણે આવી ગયું કે સમ્યક દ્રષ્ટિ પડે છે અને પાછા એ અનુસંધાન કરી લઈએ છે સ્વરૂપમાં. એનું કારણ શું? કે એને સ્વરૂપ ગ્રહણ કર્યું છે અને સંસ્કાર લીધા છે, નિશ્ચય કર્યો છે. માટે એમ સમ્યક દર્શન પામ્યો તો માટે એમ નહીં, કારણોનું લીધું, સુધારસવાળું કારણ લીધું, આ કારણને લીધું. કેમ કે એ બીજ નિર્મૂળ થતું નથી, એ બીજ ખોટું પડતું નથી, એ એવું જીવંત બીજ છે કે જે સિદ્ધપદ સુધી એની સફળતા છે. એટલે એમ કહી શકાય એક ન્યાય સુધારે છે. એટલા માટે એ નિર્વાણનો અધિકારી થયો, નિર્વાણ પદનો અધિકારી થયો, સમ્યક દર્શનનો નહીં, નિર્વાણ પદનો અધિકારી થયો. સમ્યક દર્શન તો આવે ને જાય તે, આ આવ્યા પછી જાય નહીં એમ કહેવું છે. કોનું બળવાન કોનું ગણવું એમ કે છે. કેટલી ઊંડી વાત કરી છે કે કોઈ જીવને સમ્યક દર્શન આવ્યા પછી જાય છે ખરું, પણ કોઈ જીવને એવું નથી બનતું કે સંસ્કાર આવ્યા પછી જાય. બળવાન પણ કોનું કેવું એવી વાત કાઢે છે, બહુ અંદરથી વાત કાઢેલી છે. તો જ્ઞાન સમ્યક દર્શન પહેલા સમ્યક દર્શનના કારણરૂપ પર્યાયને એક વાર સમ્યક દર્શન થી જાજે મહત્તા આપે, આ અપેક્ષા. બળવાન પરિણામ તો સમ્યક દર્શન નથી, એમાં આત્મા પ્રત્યક્ષ છે, આમાં આત્મા હજી પરોક્ષ છે. ભલે પરોક્ષ છે પણ એને જે કેવળ બીજ સંપન્ન, કેવળ બીજ છે જે સુભાગભાઈ ને ઉપમા આપ્યું ને, કેવળ બીજ સંપન્ન સૌભાગ્યભાઈ જુઠાભાઈ જીવ્યા નહીં. ત્રેવીસ માં વર્ષ હતો ને દેહ ત્યાગ કર્યો, બહુ નાની
જુઠાભાઈ
એટલે પરિચય પણ એટલો આગળથી છે, એમને પણ ઓળખેલા. એટલે કે સમ્યક દર્શન મોક્ષ માર્ગને આપે એવું સમ્યક એમને પ્રગટ છે. દેહાંત પછી એ વાત કરી કે મોક્ષ માર્ગને આપે એવું સમ્યક પ્રગટ છે. એટલે મોક્ષ માર્ગ નહીં પણ મોક્ષ માર્ગને આપે એવું, એટલે આ ઓળખાણ થઈ ગઈ છે. એટલે પાત્રતા વિશેષ એ સંસ્કાર લઈને ગયેલા. સુગાનીજી માટે વાત થઈ તો ગુરુદેવ એ લખી નાખ્યો છે કે સંસ્કાર લઈને ગયા છે, સમ્યક દર્શન લઈને ગયા છે. ત્યારે પુસ્તક પ્રકાશન પ્રકાશન કરવા માટે પુસ્તક પ્રકાશન ગુરુદેવના હસ્તાક્ષર છાપવા માટે લીધા પુસ્તકો પ્રકાશન બાકી વધારે ઓછું લખાય ને કહેવાય ને, એટલું જ્ઞાનમાં અત્યારે છે એ પ્રમાણે લખી દીધું. એટલું જ્ઞાનમાં જીવ સંસ્કાર પુસ્તકમાં જે તરફ ખ્યાલ હતો તો અનુભવ લઈને ગયો છે, સંસ્કાર લઈને ક્યાં અનુભવ લઈને ગયો છે ને ઝપટ કરે છે, મારે કરે છે પછી તો જેટલું જેટલું અક્ષરદેવ ઉપરથી પરિણામ માપ આવું છે. હું તો વગર પરિચય વગર પરિચય સંસ્કાર તો છે લઈને ગયા છે એટલું તો વગર પરિચય
પરમ કૃપાળુ શ્રી સદગુરુ